એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. 19મી સદીના આમ તો ગુજરાતી સાહિત્યના એક મોટા ચિંતક નવલરામ પંડ્યા, એમનો 1878માં લખાયેલો એક ખૂબ ધારદાર લેખ છે સમીક્ષા, એક ઊંચી કવિતા અને પુસ્તક પરીક્ષાની જરૂરિયાત, એના પર આપણે ઊંડા ઉતરીશું.
હા, બરાબર. અને આ લેખ જો ખાલી એક અનામી કવિતા પુસ્તકની સમીક્ષા જેવો લાગે શરૂઆતમાં, પણ એનાથી ઘણો વધારે છે. નવલરામ પંડ્યા એમ કહી શકાય કે આ સમીક્ષાના બહાને તે સમયના ગુજરાતી કવિતાની જે સ્થિતિ હતી, જે દિશા હતી, એના પર અને ખાસ તો એક સાચી પ્રમાણિક સાહિત્યક વિવેચનની કેટલી જરૂર છે એના પર બહુ મજબૂત મત રજૂ કરે છે.
એટલે એક રીતે જોઈએ તો ગુણવત્તાના ધોરણો સ્થાપિત કરવાની એક લડાઈ જેવું લાગે છે, નહીં?
બિલકુલ, તે સમયના સાહિત્યક માહોલમાં આ બહુ મોટી વાત હતી.
તો આપણો આજનો હેતુ ખાલી એ જાણવાનો નથી કે પંડ્યા શું કહે છે, પણ એ સમજવું છે કે આવું એ શા માટે કહી રહ્યા છે, એમની દલીલો પાછળ શું ચિંતા રહેલી છે, અને બીજું કે ભાઈ 1878ના આ વિચારોનું આજના સમયમાં પણ કંઈ મહત્વ છે, શું એ આજે પણ પ્રસ્તુત છે. આપણે એમનો જે આખો વિવેચનાત્મક અભિગમ છે એને જરા ઊંડાણથી સમજીએ.
અને શરૂઆત કરતા જ મનમાં એક સવાલ તો આવે જ છે કે એવો તે કેવો સમય હશે, એવી તે કેવી પરિસ્થિતિ હશે કે નવલરામ જેવા વિદ્વાનને એમ કહેવું પડ્યું કે ભાઈ હવે તો ગુજરાતી સાહિત્યમાં કડક આકરા પુસ્તક પરીક્ષણની તાત્કાલિક જરૂર છે.
હા, શું ગુણવત્તા એટલી બધી નીચે જતી રહી હતી?
એ જ સવાલ છે.
ચાલો તો આ જ મુદ્દાથી આપણે શરૂઆત કરીએ. પંડ્યા લેખની શરૂઆત એક અનામી કવિતા પુસ્તિકાની વાતથી કરે છે. દેખાવે સુંદર, છાપકામ પણ સારું, અને રસપ્રદ વાત એ છે કે નોંધે છે કે આ પુસ્તિકા વાંચીને એમને આનંદ થયો છે, ભલે એ સંપૂર્ણપણે નિર્દોષ નથી. આ થોડું નવાઈ જેવું લાગે કારણ કે એમની છાપ તો કડક વિવેચકની છે, ખરું ને?
હા, પણ આ શરૂઆતની નરમાશ છે ને, એ ખરેખર તો એક મોટા મુદ્દા માટેની ભૂમિકા જેવી છે. એ તરત જ સ્પષ્ટ કરે છે કે કવિતા જે છે એ કોઈ રમતવાત નથી, એ એક ઊંચો વિષય છે. અને પછી આ પુસ્તિકાના સંદર્ભમાં જ તે સમયની કવિતાની સ્થિતિ પર એક ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.
તો કોના પર છે એમનો મુખ્ય રોષ? સમસ્યા ક્યાં દેખાય છે એમને?
એ સીધો કટાક્ષ કરે છે એવા નાદાન છોકરા પર.
નાદાન છોકરા?
હા, જેમને ભાષા પર પૂરતી પકડ નથી, જીવનનો કશો અનુભવ નથી, કવિતા શું છે એની સાચી સમજ નથી, પણ નિશાળમાંથી નીકળ્યા નથી કે તરત કવિ બનવા દોડી જાય છે. એમની પાસે પોતાના મૌલિક વિચારો તો ક્યાંથી હોય, અને જો બીજાના લે તો એને પોતાની ભાષામાં બરાબર મૂકી પણ ન શકે, તાલપ્રાસનું તો કંઈ ઠેકાણું જ ન હોય.
અને ખાસ કરીને પેલું જે નર્મદ અને દલપતરામની નકલ કરનારાઓ હતા, એમના પર તો બરાબર ગુસ્સો કાઢે છે.
બિલકુલ, જાણે નર્મદની કવિતામાંથી થોડા ભાવનાત્મક શબ્દો, પેલું અરે રે ને હાય હાય વાપરી લીધું એટલે બસ થઈ ગયા કવિ.
હા, અથવા તો દલપતરામની જેમ પેલી વર્ણ સઘાઈ એટલે શબ્દોના પહેલા અક્ષરનો પ્રાસ મેળવી લીધો એટલે જાણે કવિતા સિદ્ધ.
સાચી વાત છે. પંડ્યાનું દુઃખ એ છે કે આવી બધી કાચી પાકી નકલવાળી રચનાઓથી વાચકો તો કંટાળે જ, પણ ખુદ કવિતા શબ્દનું જ અપમાન થાય છે. જે સાચી કવિતા છે એના પ્રતિની રૂચિ જ મરી જાય લોકોમાં.
આ ચિત્ર સ્પષ્ટ કર્યા પછી પંડ્યા એમના મુખ્ય મુદ્દા પર આવે છે કે ભાઈ કડક વિવેચનની જરૂર છે. અને મને અહીં એ વાત બહુ ગમી કે એ ખાલી ટીકાની જરૂર છે એમ કહીને અટકતા નથી, પણ એના માટે એક નક્કર સૂચન પણ કરે છે.
ચોક્કસ, એ બહુ ભારપૂર્વક કહે છે કે આવા સમયે જ્યારે આમ નબળા લખાણોનો રાફડો ફાટ્યો હોય ને, ત્યારે એક કડક, નિષ્પક્ષ અને જાણકાર ટીકાકારની સખત જરૂર છે. અને એટલું જ નહીં, એ તો ત્યાં સુધી કહે છે કે હવે સમય પાકી ગયો છે કે ફક્ત પુસ્તકોની સમીક્ષા માટે જ એક અલગ ત્રૈમાસિક શરૂ કરવું જોઈએ.
ઓહો, આ તો બહુ મોટી વાત કહેવાય.
એ બતાવે છે કે આ મુદ્દો એમના માટે કેટલો ગંભીર હતો.
હા, બિલકુલ. પણ આ માંગણી પાછળનું કારણ શું? શા માટે આટલી તાકીદની જરૂર એમને લાગી?
જુઓ, જો આપણે થોડું વ્યાપક રીતે જોઈએ તો પંડ્યાની ચિંતા બહુ સ્પષ્ટ છે. એ જોઈ રહ્યા છે કે ભાષાની ગુણવત્તા બગડી રહી છે, નકામી ચોપડીઓનો ઢગલો થઈ રહ્યો છે, અને આ બધાનું સૌથી ખરાબ પરિણામ શું તો કે લોકોમાં સાહિત્ય માટેનું ખોટું રસજ્ઞાન વધે છે.
ખોટું રસજ્ઞાન? આ શબ્દ ખરેખર વિચારવા જેવો છે. એનો શું મતલબ થયો?
મતલબ કે લોકો જે નબળું છે, ઉપર છલ્લું છે, એને જ સારું સાહિત્ય માનવા લાગે. જ્યારે સતત આવું જ વાંચવા મળે તો પછી જે સાચી વિદવત્તા છે, ઊંડાણ છે, કલાત્મકતા છે, એવા સાહિત્યને ઓળખવાની કે માણવાની શક્તિ જ ઘસાઈ જાય. લોકોનો ટેસ્ટ કહીએ ને એ બગડી જાય.
અને આના સમર્થનમાં એમણે કોઈ પુરાવા પણ આપ્યા છે, જેમ કે કોઈ સરકારી રિપોર્ટની વાત?
હા, એ ઉલ્લેખ કરે છે મુંબઈ ઇલાકામાં જે પુસ્તકો પ્રકાશિત થતા હતા એના તત્કાલીન સરકારી રિપોર્ટનો. અને એ રિપોર્ટ જ કહેતો હતો કે મોટાભાગની જે નવી ચોપડીઓ છપાતી હતી, જેમ કે ભૂગોળ, ઇતિહાસના ટૂંકા સાર, શબ્દાર્થ સંગ્રહો કે પછી છોકરા માટેની કહેવાતી કવિતાઓ, એમાંથી મોટાભાગની સાવ નકામી અને ગુણવત્તા વગરની હતી.
પણ સાથે સાથે લોકોમાં વાંચવાનો શોખ પણ વધી રહ્યો હતો, એ વાત પણ એ માને છે.
બરાબર.
અને એટલે જ વિવેચકોની જવાબદારી વધી જાય છે. જો લોકો વાંચવા માગે છે તો એમને સારું વાંચન મળે, ગુણવત્તાવાળું મળે, એ જોવાની જવાબદારી કોની?
વિવેચકોની.
હા, પંડ્યાના મતે આ જવાબદારી પુસ્તક પરીક્ષકોની એટલે કે વિવેચકોની છે.
અને આ જવાબદારી નિભાવવા માટે વિવેચકોએ પોતાનો અભિગમ બદલવો પડશે એમ કહે છે. પહેલા જેવી નરમાશ નહીં ચાલે.
બિલકુલ. એમની દલીલ છે કે ભૂતકાળમાં જ્યારે લખનારા ઓછા હતા ત્યારે કદાચ થોડી ઉદારતા, થોડી રહેમિયત રાખવી એ બરાબર હતું. નવા પ્રયાસોને પ્રોત્સાહન આપવું પડે. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. લખનારા વધી ગયા છે, પુસ્તકોના ઢગલા થાય છે. આવા સમયે જો નરમાશ રાખો તો શું થાય? એમ કહે છે કે સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે.
એટલે ગુણવત્તા અને કચરો બધું ભેગું થઈ જાય.
હા, બધું ભેળસેળ.
તો પછી આજના સમયના પરીક્ષકનો સાચો ધર્મ શું હોવો જોઈએ? પંડ્યા શું માને છે?
એ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા. બસ. હવે કોઈ ગોળ ગોળ વાત નહીં કરવાની, કોઈ ઉપર છલ્લી પ્રશંસા કે નિંદા નહીં. પેલી ઠીક છે, સારો છે, વાંચવા લાયક છે એવી ઢીલી પોચી સમીક્ષાઓ હવે બંધ થવી જોઈએ.
એટલે કે એકદમ સ્પષ્ટ અને કડક વલણ.
હા, જો ગ્રંથ ખરેખર સારો હોય તો ખખડાવીને કેવું કે સારો છે, એના ગુણ બરાબર બતાવવા વખાણવા. અને જો ગ્રંથ નઠારો હોય, નબળો હોય, તો શરમ રાખ્યા વિના બેલાશક થોડા ચાપકા લગાવવા.
ચાપકા લગાવવા, આ શબ્દ પ્રયોગ જ એમની તીવ્રતા બતાવે છે.
બરાબર. એમના પ્રામાણિકતાના આગ્રહનું આ પ્રતીક છે.
પંડ્યાની આ કડકાઈની વાત રસપ્રદ છે, પણ અહીં એક સવાલ થાય. શું એવો ડર ન રહે કે આવી આકરી ટીકાથી જે નવા લેખકો છે, જે કદાચ થોડા અપરિપક્વ હોય પણ જેમાં સંભાવના હોય, એ લોકો હતાશ થઈ જાય? મતલબ કે ધોરણો જાળવવા અને નવા પ્રયોગોને, નવી પ્રતિભાને અવકાશ આપવો, આ બે વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું?
આ બહુ જ મહત્વનું અને કાયમ રહેતો સવાલ છે. પંડ્યા આનો સીધો જવાબ નથી આપતા, પણ એમની દલીલોમાંથી કેટલીક દિશાઓ જરૂર મળે છે. એમનો મુખ્ય ભાર પ્રમાણિક અને નિષ્પક્ષ મૂલ્યાંકન પર છે. એ ખાલી નબળાને વખોડવાની વાત નથી કરતા, સારાને પૂરા જોરથી વખાણવાની વાત પણ કરે છે. કદાચ એમનો આશય એવો હોય કે જેમાં સાચી પ્રતિભા છે એ લેખક પ્રમાણિક ટીકાને સમજશે અને એમાંથી શીખશે, સુધરશે, જ્યારે જે માત્ર પોલું લખનારા છે એ જ હતાશ થશે. પણ હા, એ વાત સાચી કે આ સંતુલન જાળવવું એ વિવેચન સામેનો એક મોટો પડકાર તો હંમેશા રહ્યો જ છે.
બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. હવે પંડ્યાએ આટલી બધી સૈદ્ધાંતિક ભૂમિકા બાંધ્યા પછી ચાલો પાછા પેલી અનામી કવિતા પર આવીએ, જેની વાતથી એમણે શરૂઆત કરી હતી. એ કવિતા પર તેઓ આ પોતાના સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડે છે, એના લેખક વિશે શું ધારે છે?
હા, તો એ કવિતા વાંચીને પંડ્યા અનુમાન લગાવે છે કે આનો લેખક કોઈ નવો નિશાળીઓ નથી, કોઈ અનુભવી વ્યક્તિ છે. ગુજરાતી ભાષા પર સારી પકડ છે, ભાષાને સુંદર રીતે વાપરી જાણે છે, કવિતાનો અભ્યાસી લાગે છે, સાહિત્યના ગ્રંથો વાંચેલા છે અને રસ શું કહેવાય એની સમજ છે.
પણ એ નર્મદ કે દલપતરામ નથી એવું પણ કહે છે.
હા, શૈલી પરથી એ તારવે છે કે આમાં નર્મદાશંકર જેવી ઉગ્રતા નથી, અને ભાષાની સફાઈ દલપતરામ જેવી ભલે હોય પણ એકંદર શૈલી જુદી છે. પણ અહીં એ એક મહત્વની વાત ઉમેરે છે કે ગ્રંથના ગુણદોષ જોવા માટે લેખક કોણ છે એ જાણવું જરૂરી નથી.
અને એટલે જ અનામી ગ્રંથની સમીક્ષા કરવામાં એમને વધુ સગવડ લાગે છે એમ કહે છે.
બિલકુલ. એ કહે છે, નિષ્પક્ષપાત પરીક્ષકને તો નનામો ગ્રંથ વિવેચન કરવો વધારે ફાવે છે.
કેમ?
કારણ કે નામ સાથે જે પૂર્વગ્રહો જોડાયેલા હોય, મિત્રતા હોય કે દુશ્મનાવટ હોય, એ બધું આડે ન આવે. આ એમનો નિષ્પક્ષતાનો આગ્રહ બતાવે છે.
બરાબર. પણ પુસ્તકના શીર્ષક બાબતે એમને ગંભીર વાંધો છે નહીં?
હા, બહુ જ. પુસ્તકની અંદર જે શીર્ષક છે, રામારત્ન નિરૂપણ, એ કદાચ ચાલી જાય. જો કે એ સૂચવે છે કે ખાલી રામારત્ન હોત તો સારું. પણ પેલું જે પૂંઠા પર બીજું લાંબુ શીર્ષક છાપ્યું છે, ગાયકવાડ મલ્લારરાવ અને લક્ષ્મીબાઈ વચ્ચે પડેલો વ્યોગ, એનાથી તો એ ભયંકર નારાજ છે, ગુસ્સે છે.
આટલી બધી તીવ્ર પ્રતિક્રિયા શા માટે?
કારણ કે પંડ્યાના મતે આ શીર્ષક ખાલી કઢંગુ નથી, પણ સાવ ભ્રામક અને અયોગ્ય છે. કવિતા પોતે તો શુદ્ધ ઊંચા પ્રકારના પ્રેમ અને વિરહની વાત કરે છે, જ્યારે મલ્લારરાવ ગાયકવાડ, પંડ્યાના શબ્દોમાં કહું તો, એક વિષયાસક્ત પશુ અને મહાઅનિતિમાન શાસક હતો.
ઓહ,
એટલે આવા પવિત્ર વિષય સાથે મલ્લારરાવ જેવા કુખ્યાત માણસનું નામ જોડવું એ કવિતાનું અને પ્રેમના ભાવનું ઘોર અપમાન છે, એમ એ માને છે.
એટલું બધું અપમાન કે પૂંઠું ફાડી નાખવાની સલાહ આપી દે છે?
હા હા, એ એટલા ગુસ્સે ભરાયા છે કે વાચકોને કહે છે કે પુસ્તક ખરીદો ને, એટલે પહેલું કામ એ પૂંઠું પાડીને ફેંકી દેવાનું કરજો. અહીં એક પ્રશ્ન પણ થાય, ખબર છે, કે શું લેખકે જાણી જોઈને આવું કર્યું હશે? કદાચ પુસ્તક વધુ ચર્ચામાં આવે, વેચાય, એ માટે આવું વિવાદાસ્પદ નામ પૂંઠા પર વાપર્યું હોય.
એ પણ શક્ય છે. કળાની શુદ્ધતા સામે વ્યાપારિક ગણતરીઓ, એ સંઘર્ષ ત્યારે પણ હશે જ ને?
કદાચ.
રસપ્રદ વિચાર છે. એ સમયના માર્કેટિંગનો આ કોઈ પેંથરો પણ હોઈ શકે. સારું, હવે પુસ્તકની અંદરની સામગ્રી પર આવીએ. પંડ્યાના મતે કવિતાનો મુખ્ય વિષય શું છે?
તો કવિતાનો મુખ્ય વિષય છે શુદ્ધ પ્રેમી યુગલનું વર્ણન, અને એમાં પણ ખાસ કરીને સ્વકીય નાયિકાના વિપ્રલંબ શૃંગાર રસનું નિરૂપણ છે.
ઓકે, આ થોડો ભારે શબ્દ છે, જરા સમજાવશો? સ્વકીય નાયિકા અને વિપ્રલંબ શૃંગાર રસ એટલે શું?
સ્વકીય નાયિકા એટલે એવી નાયિકા જે પોતાના પતિને જ સમર્પિત હોય, પરિણીત સ્ત્રી. અને વિપ્રલંબ શૃંગાર રસ એટલે શૃંગાર રસનો એ પ્રકાર જેમાં નાયક અને નાયિકા વચ્ચે વિરહ હોય, જુદાઈ હોય.
અચ્છા,
ટૂંકમાં કહીએ તો કવિતા એક સદગુણી પત્નીની વેદના અને પ્રેમનું વર્ણન કરે છે, જે પોતાના પતિના વિરહમાં જૂરી રહી છે.
સમજાયું. અને કવિતામાં બીજું શું જોવા મળે છે?
એમાં એક સારી ગુણવાન સ્ત્રીનું શું મહત્વ છે એની બહુ પ્રશંસા છે. એના વગર સંસાર કેવો સૂનો લાગે, નીરસ લાગે, એનું ભાવવાહી ચિત્રણ છે. મુખ્યત્વે મનહર છંદનો ઉપયોગ થયો છે, જો કે કવિતાના અંતે થોડા પદ આવે છે એ પંડ્યાને ખાસ નથી ગમ્યા.
ભલે, તો આ બધી ચર્ચા પછી પંડ્યા આ અનામી કવિતાનું છેલ્લું મૂલ્યાંકન શું કરે છે? ગુણ અને દોષ બંને જોયા પછી કયું પલડું ભારે રહે છે?
જુઓ, પંડ્યાનું મૂલ્યાંકન બહુ સંતુલિત છે અને વિચારવા જેવું છે. એ સ્વીકારે છે કે કવિતામાં રસ સારો છે, પણ સાથે જ એ નોંધે છે કે તેમાં કવિત્વ શક્તિ કે ચાતુર્યનું જોર થોડું વધારે પડતું દેખાય છે. કદાચ ભાવ કરતાં કલાકારીગરી પર ધ્યાન વધુ અપાયું હોય એવું બને.
અને શૈલી તથા ભાષા વિશે શું કહે છે?
શૈલી બાબતે કહે છે કે એ હિન્દુસ્તાની કવિતા, એટલે કે હિન્દી ઉર્દુ પરંપરાથી પ્રભાવિત લાગે છે. ઉત્પ્રેક્ષાઓ સારી છે, પેલી કલ્પના આધારિત સરખામણીઓ, પણ એમાં કંઈ નવીનતા ઓછી છે, મૌલિકતાનો અભાવ લાગે છે. ભાષા માટે કહે છે કે એ શુદ્ધ છે, મીઠી છે અને પ્રવાહી છે. જળ ઝમકવાળી એવો શબ્દ વાપરે છે.
પણ પેલી શૈલીની ગૂંથણી વિશે એમણે કોઈક સરખામણી કરી હતી ને, સોનાના સાંકડા જેવી?
હા, એ બહુ રસપ્રદ સરખામણી છે. એ કહે છે કે શૈલી જાણે સોનાના ઝીણા ગૂંથેલા સાંકડા જેવી નથી, પણ જાણે સોનાને ટીપી ટીપીને લાંબુ પતરું નાનાવ્યું હોય ને એવી છે.
એનો શું અર્થ ઘટાવી શકાય?
કદાચ એનો અર્થ એવો થાય કે ભાષા સળંગ છે, વહેતી છે, પણ એમાં પેલી સૂક્ષ્મ કલાત્મક ગૂંથણી, બારીકાઈ, જટિલતા એ ઓછી છે.
અને કવિના પોતાના અનુભવ કરતા પુસ્તકીય જ્ઞાન વધારે હોય એવું પણ એમને લાગે છે?
હા, પંડ્યાને એવું લાગે છે કે કવિનું જે રસ જ્ઞાન છે એ મોટે ભાગે ગ્રંથો વાંચીને મેળવેલું છે, એટલે કે ગ્રંથ પ્રાપ્ત છે, કદાચ જીવનના સીધા અનુભવમાંથી ઓછું આવ્યું છે.
ઓકે, આટલી બધી મર્યાદાઓ ગણાવ્યા પછી શું તેઓ આ કવિતાને નકારી કાઢે છે કે ઠીક છે ચાલે એવું કહે છે?
ના ના, બિલકુલ નહીં. અને અહીં જ પંડ્યાની વિવેચક તરીકેની જે સંતુલિત દ્રષ્ટિ છે એ દેખાય છે. આ બધી મર્યાદાઓ નોંધ્યા પછી પણ એમનું છેવટનું તારણ સ્પષ્ટપણે હકારાત્મક છે. એ ભારપૂર્વક કહે છે કે તે સમયે જે મોટાભાગની સામાન્ય કવિતાઓ લખાતી હતી એના કરતાં આ કવિતા બહુ જુદા અને ઊંચા પ્રકારની છે. એ ઠરેલ રસિક અને નીતિમાન રચના છે એમ કહે છે.
અને પેલી નર્મદ દલપતરામ સાથેની સરખામણીમાં ક્યાં મૂકે છે આ કવિને?
એમનું માનવું છે કે ભલે આ કવિતામાં નર્મદ જેવો ભાવનો ઊંડો ઉછાળો ન હોય કે દલપતરામ જેવી કલ્પનાની ઉડાન ન હોય, તેમ છતાં આ કવિમાં પ્રતિભા એવી છે કે તે આ બંને મોટા ગજાના કવિઓની હરોળમાં બેસી શકે.
વાહ.
અને અંતે એ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે છે. આ કવિતા સર્વેને વાંચવા લાયક છે એમાં તો કાંઈ જ શક નથી.
તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? નવલરામ પંડ્યાનો આ 1878નો લેખ આજે લગભગ 150 વર્ષ પછી પણ શા માટે આટલો મહત્વનો ગણાય? શું શીખવા મળે એમાંથી?
જુઓ, આ લેખનું મહત્વ અનેક સ્તરે છે. એક તો એ આપણને 19મી સદીના છેલ્લા ભાગના ગુજરાતી સાહિત્યિક માહોલની એક સરસ ઝલક આપે છે કે જ્યાં એક તરફ નવા લખનારાઓનો ઉત્સાહ હતો તો બીજી તરફ ગુણવત્તા વિશે ગંભીર ચિંતાઓ પણ હતી. બીજું અને જે વધારે મહત્વનું છે એ છે કે આ લેખ સાહિત્યિક વિવેચનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એની જે ભૂમિકા છે એના વિશે કાયમ રહે એવા સવાલો ઊભા કરે છે.
કેવા પ્રકારના સવાલો?
જેમ કે સાહિત્યમાં ગુણવત્તાના ધોરણો નક્કી કેવી રીતે કરવા? વિવેચકની ભૂમિકા ખાલી મૂલ્યાંકન કરવાની જ છે કે પછી માર્ગદર્શન આપવાની પણ છે? પ્રોત્સાહન અને કડક ટીકા વચ્ચે પેલું સંતુલન કેવી રીતે જાળવવું? નિષ્પક્ષતા અને પ્રામાણિકતાનું વિવેચનમાં શું સ્થાન છે?
હા, આ બધા પ્રશ્નો તો આજે પણ એટલા જ જીવંત છે.
બરાબર. પછી એ સાહિત્ય હોય, કળા હોય કે બીજું કોઈ પણ ક્ષેત્ર હોય, પંડ્યાનો જે આગ્રહ હતો કડક પણ પ્રામાણિક, તર્કબદ્ધ અને નિષ્પક્ષ વિવેચનનો, એ આજે પણ આપણને વિચારતા કરી મૂકેવો છે.
અને ખાસ કરીને આજના સમયમાં જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર તો અભિપ્રાયો અને સમીક્ષાઓનો ધોધ વહેતો હોય છે, ત્યારે પંડ્યાની જેમ ગુણવત્તા પર આધારિત ઊંડાણપૂર્વકના મૂલ્યાંકનની વાત કદાચ વધુ જ પ્રાસંગિક લાગે છે.
સાચી વાત. માત્ર સપાટી પરની વાહવાહી કે પછી નિંદા, એના બદલે કૃતિના ગુણદોષનું ઝીણવટથી તર્ક સાથે વિશ્લેષણ થાય એ પંડ્યાનો આગ્રહ હતો, અને એ આગ્રહ આજે પણ ખૂબ મૂલ્યવાન છે. અહીં એક અંતિમ વિચાર કદાચ મૂકી શકાય. પંડ્યા નર્મદ અને દલપતરામ જેવા સ્થાપિત કવિઓની આંધળી નકલ કરનારાઓની આકરી ટીકા કરે છે એ આપણે જોયું, પણ એ વિચારવા જેવું છે કે શું સાહિત્યિક વિવેચન પોતે ક્યારેક સ્થાપિત ધોરણો કે મોટા નામોનું અનુકરણ કરવાના જોખમમાં તો નથી ફસાઈ જતું? જ્યારે વિવેચન ધોરણો જાળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ખરેખર જે નવી છે, મૌલિક છે, કદાચ શરૂઆતમાં વિચિત્ર કે અણઘડ લાગતી પ્રતિભા છે એને કેવી રીતે ઓળખી શકે? એને પ્રોત્સાહન કેવી રીતે આપી શકે? શું ધોરણો જાળવવાની કડકાઈ ક્યારેક નવીનતાનો અવાજ દબાવી દેવાનું જોખમ ઊભું નથી કરતી? આ સંતુલનનો પડકાર વિવેચન સામે હંમેશા રહેવાનો છે.
ખરેખર આ એક ખૂબ જ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે જેના પર મનન કરવું રહ્યું. આ ઊંડાણપૂર્વકની અને રસપ્રદ ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.